સમજો, આ બહુ મેં દર્શન કર્યું છે, આ શાસ્ત્રમાં વાંચ્યા નહીં મળે, હા આ બહુ મેં જોયું છે, આ બધું બહુ જોયું છે. અને મેં મને તરત થાય કે આમાં કોઈ દી માથાકૂટ ના કરે, ગરીબ માણસ જવા દો ને, લેવાનું શું હોય ભલામાં, લેવાનું શું. અમે જ્યારે એવો જમાનો હતો, આ કહેવાય નહીં, પણ અમે જ્યારે પણ રિક્ષામાં જવું પડે આવવું પડે એવું, હવે અત્યારે તો તમે ગાડીવાળા થઈ ગયા એટલે વાત કરીએ ત્યાં તમે આવીને ઊભા રહી જાઓ, બરાબર છે ને. પણ એ તો આપણી ભાવના સારી હોય ને, ભગવાન બધું કરે ભાઈ. રિક્ષામાં બેસીએ ને આપણે જે થાય એનાથી ને વધારે દેવાની આપણી ભાવના હોય, પણ પગ મૂકી નીચે ઉતરે ત્યાં રિક્ષાવાળો પગે લાગે, મા બાપ ઘણાને રિક્ષામાં ફેરવા છે, મારે તમારું કાંઈ લેવું નથી, લે વાત કર. એ કોણ કરાવે છે? ઠાકોરજી કરાવે. પણ આપણી આ જે હોય એને કંઈક ના, આનું ન રખાય, આને પહેલા આપો. અને આપણને દેનારો ઘણો છે, આપણે તો આમ હાથ કરી શકીએ, એ ક્યાં કરે? આપણે તો કોઈને આ લુગડું એવું છે ને, કોઈને કઈ ભાઈ ન હોય ને, ભાઈ દઈ દો જરાક, તો દઈ દે છે. એટલે દાન લાખો નું કરતા હોય પણ નાના માણસો આજુબાજુ એને વિચાર જુઓ એને આપો, એમાં એ મોટી એક સમય સંજોગની માંગ છે. એટલે દેશકાળને સમજીને જે દાન કરવું એ ઉત્તમ છે. કેનાથી ધર્મનો ઉત્કર્ષ થાય, કેનાથી સત્સંગનું રૂડું લાગે, કેનાથી સમાજનું રૂડું લાગે, ભવિષ્યમાં શેનાથી બધાનું સારું થશે, એમ સમજીને જે દાન કરવું એ દેશકાળને ઓળખીને દાન કર્યું કહેવાય ને. અર્જુન એ શ્રેષ્ઠ દાન છે. બહુ કેટલી વાત છે ભાઈ, કઠણ છે. પછી ચોથું કહ્યું, સાહેબ જો સુપાત્રમાં અર્જુન દાન દેવું, પાત્ર ઓળખજો, દે ધનાધન નહીં. કે પિક્ચર એ છે ને દે ધનાધન, એટલે મારે ચોખટ કરવી પડે. આપણે છે ને આ સમાજ વચ્ચે રહીએ, તમારી સાથે વાતો કરવી, તમને સમાજને અનુરૂપ બધું આપવું પડે, એટલે બધાને કાનથી સાંભળી આંખથી જોઈ એમાંથી આ બધું મેટર મળતું રહે. મગજ તો એવું છે, યાદ રાખી લે હું શું કરું, મારો વાંક નહીં એમાં કાંઈ. બાકી આપણને એની હું તો કહું છું, પિક્ચરમાં શું સ્ટોરી હોય છે, છે શું જોવા જેવું, કશું નથી બાપા, આંખો બગાડવા જેવું છે, આંખો જવા દેવું. એટલે સુપાત્રને દાન દેવું. વિવેકી નરને એમ વિચારીને જો, કુપાતરને સાંભળજો. દેવાનંદ સ્વામી કે છે, હવે આવી વાતો સાંભળે ને એટલે જે કુપાતર હોય ને એ આપણી પર નારાજ થાય કે અમારા ઉપર કીએ છે, પણ તો તમે કુપાતર શું કામ રહો છો? કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું, વિવેકી નરને એમ વિચારીને જો. સમજીને આપું ભાઈ, બાવજી માછીમાર હોય, શિકારી હોય, તમે તમે એને પૈસા આપો ને માછી મારવાની જાળી લઈ આવે, જંગલમાં પક્ષીઓને પકડવાના પેલા ફાંસલા અને જાળીને એવું લઈ આવે, અને પછી પક્ષીઓને પશુઓને મારે, સસલાઓને મારે, હરણાઓને મારે, માછલાઓને પકડે, હિંસા કરે, તો એ તમારા રૂપિયાથી લીધું હોય સરંજામ, એ દોષ શાસ્ત્ર કે પૈસા આપનારને પણ લાગે છે. ઓળખીને દાન કરવું. સત્કાર્યમાં આપીએ છીએ એમાં ભાગીદાર થાય, તો જેમાં તમે પાપાચાર થાય છે એમાં આપો તો એમાં ભાગીદાર થાય. એટલે શાસ્ત્રમાં એટલે કહ્યું સુપાત્ર, તમે જોઈને આપજો દાન. એટલે આગળ કીધું ને, બસ આપણે દઈ દીધું પછી જોવાનું નહીં, ના એવું શાસ્ત્ર કોઈ કહેતું નથી કે પછી જોવું નહીં. સુપાત્રને ઓળખીને દાન દેવું. હા, શેઠ બેઠેલા ત્યાં ભિખારી આવ્યો, શેઠ સાહેબ 5-10 રૂપિયા આપો ને, 2 દિવસનો ભૂખ્યો છું. ભિખારી 2 દિવસ ના જ ભૂખ્યા હોય, 2 દિવસનો ભૂખ્યો છે, 5-10 રૂપિયા આપો. હવે શેઠ છે ને ખાધેલું ખોપડું, આમ નજર કરીને કે તું 2 દાડાનો ભૂખ્યો હોય એવું તારો ચહેરો કહેતું નથી, મારા કરતા તું આમ તાજો માજો લાગે છે, અને તું પાછો એમ કે છે કે હું 2 દાડાનો ભૂખ્યો છું, નક્કી હું તને પૈસા દઉં એટલે મને એવી શંકા જાય છે કે હમણાં એક બહુ પિક્ચર વખણાય છે, તું સીધો એમાં જવાનો છો. એટલે કે ના 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 શેઠ સાહેબ, તમે એવી શંકા ના કરો, એ પિક્ચર જોવાના તો પૈસાની મારી પાસે ઓલરેડી વ્યવસ્થા થઈ ગઈ છે, એ વ્યવસ્થા તો થઈ ગઈ છે. તો તારે આ 5-10 રૂપિયા શું? હવે ખોટું નહીં બોલું, તમે મને પકડી પાડ્યો, મારી ઘરવાળી નહીં જોવું છે એટલે એની વ્યવસ્થા તો કરવી પડશે ને, એટલે એના માટે થોડી વ્યવસ્થા કરવી પડે. એમ પાર કે પૈસે આ બધા ધતિંગ કરવાના છો, મજૂરી કરો ને મૂર્ખાઓ, રળાઈને કહો હા આવી રીતે બધા ધંધા કરવા છે, કામ કરો, મજૂરી કરો, પછી કરો જલસા જે કરવા હોય તે. તો ભિખારી કે શેઠ સાહેબ, મેં તમારી પાસે પૈસા માગ્યા છે, સલાહ નથી માગી. વાહ રે વાહ, ને પૈસા માગ્યા છે, સલાહ નથી માગી. અરે સલાહ વાળી આવી જા મારી અરે મજૂરી કરવા, મારે ઘણા એ કામકાજ હોય છે, નોકર ચાકર ઘણા છે, આ પેઢીમાં આ દુકાનમાં રહી જા, હું રોજના તને 100 રૂપિયા આપીશ. ભિખારી કે શેઠ સાહેબ, તમે મારી અરે આવી જાઓ, હું તમને રોજના 200 આપીશ. ભિખારી જગતમાં છે એવું નથી, આવું બધું છે, પણ ભાઈ યાદ રાખજો બધા ભિખારી આવા નહીં હોય. સમયના મારા દારૂણ ગરીબી દુઃખમાં પીડાતા અહીંયા છે એવું ના નથી, ઓળખવા જોઈએ, ફરજ તો છે ને થોડી. આપણે દર વર્ષે શિયાળામાં આ કેવું પડે એટલે કહીએ છીએ, દર વર્ષે આપણે શિયાળામાં ધાબળાઓ મંડળના યુવકો બધા વેચવા માટે મંડળ તરફથી જાય છે, રાત્રે 12:30 નીકળે ને બધા ત્યાં સૂતા હોય ઉઘાડા બિચારા ફૂટપાથ ઉપર જ્યાં ત્યાં, ત્યાં તમે બધા જઈને ધાબળા ઓઢાડો છો ને બધા ઓઢાડો, તો વર્ષોથી આપણે કરીએ છીએ. તો આ ગઈ શિયાળામાં મારી પાસે એક બે જણા આવ્યા, મને કે સ્વામી આ ધાબળા ઓઢાડવાનું તમે કરાવો છો એ બધું ઠીક છે, આપણે કરીએ, તમે કયો એટલે જાય છે કરીએ છીએ એ બધી બરાબર છે, પણ આ લોકોને ઓઢાડીને પછી એ ધાબળા વેચી નાખે છે, વેચી નાખે છે, અને આપણે ઓઢાડીએ એમ ગણાય કોઈને કોઈ બીજા સુખી શ્રીમંત લોકો રાત્રે આવી રીતે આવી આવીને ધાબળા ઓઢાડતા હોય છે, અને એ બધા જેવા આપણે ઓઢાડીએ એ બધા ભેળા કરી બીજે દિવસે જાઓ તો ઉઘાડો સૂતો હોય, વેચી નાખે છે બધા. એટલે આ બધું આવું છે. યાદ રાખો, મને ભગવાનની કૃપાથી એની ઈચ્છાથી મને જવાબ સૂજ્યો, મેં એને કીધું, મેં કીધું ભાઈ તમારી વાત સાચી છે કે વેચી નાખે છે, વેચી ન નાખે મેં કીધું તો શું કરે, કારણ કે આપણે ધાબળો દઈએ છીએ બીજાએ ધાબળા દઈએ છીએ, એને ઘરમાં ખાવાની વસ્તુ જોઈએ છે એ તો આપણે દેતા નથી, એને એનો કોઈ મા તે વૃદ્ધ ડોસો કે ડોસી માંદા છે એને દવાની જરૂર છે, એને એ ધાબળાથી જ નહીં થાય, એને દીકરો દીકરી હશે એને કંઈ એને કંઈ પ્રસંગે કંઈ આપવું હશે તો એની સગવડતા માટે પૈસા તો જોશે, તો બધા ધાબળા ઓઢાડે, ધાબળાનું કરવું શું? અને ધાબળો ચવાય છે થોડો, ધાબળાને દવા થોડી થાય છે, તો વેચીને નાખે શું કરે? એ વેચીને એમાંથી દવા લેતો હોય, વેચીને એમાંથી ખાવાનું લેતો હોય, વેચીને એમાંથી એને દીકરી દીકરાનું કંઈક પ્રસંગ ઉકેલતો હોય, શું કરે? બે ગરીબ છે બિચારો, ઉઘાડો હૂતો તો ના હૂતો તો ઉઘાડો બસ, ત્યારે એ પાત્ર છે ઓઢાડવાનો. શાસ્ત્રમાં કહ્યું છે કે જે શરીરનો ઉઘાડો પડ્યો છે દુઃખી થાય છે વસ્ત્ર આપો, બોલો વેચી જ નાખે શું કરે? આપણે એ ન જોવું, આપણે એટલું જોવું પડે કે ઉઘાડો ઠઠરે છે ને બસ, પાત્ર જોવું, પાત્ર જોવામાં જો કેટલું વિવેક, વિવેકનું પહેલા થાય એને બિચારાને હોય, એમાં 5 જણા ખોટાય હોય હોઈ શકે, એવા કેટલાય હશે ને કે જેને આ વેચીને કંઈક કરવું પડતું હશે. એટલે ઉઘાડો હોય એને વસ્ત્રનો પાત્ર છે, કોઈ પણ હોય વસ્ત્રને પાત્ર છે, વસ્ત્રદાન આપવું. અને ગમે તેવો પાપી હોય કે ગમે તે હોય, એ રોગી હોય ઔષધ કરવાને પાત્ર છે. ત્યાં પછી બીજું ના જોવાય, ની પીડા થાય છે ને દવા કરવાને પાત્ર છે એ. એટલે હોસ્પિટલમાં તમે જાઓ ને ફળફૂલ આપો, પછી ગમે તે હોય એને ફળફૂલ આપો, એને ઔષધ આપો, એની સારવાર. બસ પીડા છે ને એ પાત્ર છે દાન કરવાને યોગ્ય, ઉઘાડો વસ્ત્રને આપવાને પાત્ર છે, રોગથી પીડાતાને ઔષધ ઉપચાર કરવાને પાત્ર છે. આપણે વાળુસરની હોસ્પિટલ છે એમાં એમના મોટાભાઈ હમણાં ધામમાં ગયા, તો એ હોસ્પિટલમાં બસ એક જ કામ કરતા, ત્યાં મોટી હોસ્પિટલ વાળુસાહેબ મોટા સર્જન એનું નામ, હોસ્પિટલમાં ઘણા દર્દીઓની પથારીઓ હોય, સાધુ સંતોને ફ્રી ઓફ સેવા કરે, પણ આ બાબુભાઈ સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં આટા મારે, દર્દીઓની પલંગ પથારે જઈને બસ એની ખબર અંતર પૂછે રાતે બધું કરે જ રાખે આખો દિવસ. હો અઠવાડિયે 10 દિવસે અહીંયા આવે, દર્શન કરે, દર રવિવારે કથામાં આવે, સાંભળે, આ બધું કરે. એકવાર અમે બેઠા હતા, મને કે મેં કીધું બાબુભાઈ તમે શું પ્રવૃત્તિ કરો? મને કે હું તો નિવૃત્ત છું, પણ મારો ભાઈ હોસ્પિટલ ચલાવે સવારથી સાંજ સુધી. ત્યાં ઘણા સાધુ સંતોય સેવામાં હોય, આપણે આવ્યા હોય દર્દ દવા કરાવવા, બસ હું એની પાસે બેસું, એને કાંઈ કાજ હોય કરું, એની મદદ હોય કરું, અમારે કંઈ એના સાધુ સંતોને કંઈ લેવાનું ન હોય, એને જે કંઈ જોતું લાવી આપું. બીજા કોઈ પણ મને કે સામે ગમે તેવા હોય ને દર્દી, એ બધાને ખબર અંતર પૂછું, જે કાંઈ જરૂરિયાત હોય ને તે હું એને પૂરી પાડું. પણ એ વાક્ય એક બોલ્યા, આ વગર શાસ્ત્ર ભણે અહીંયું ચોખ્ખું હોય ને તો ઉગે. મને કે સ્વામી, એ અહીંયા આવ્યા હોય ને એ પેલા ગમે તેવા પાપી હોય, ભલે ને ઘણા પાપ કર્યા હોય, પાપી હોય એવું માનો ને, પાપ કર્યા જ હોય, પણ આમાં આ હોસ્પિટલનું સ્થાન એવું છે ને સ્વામી, એમાં ગમે એવો પાપી હોય ને એ પાપ કરે નહીં હો, એ પાપ કરવાના વેતમાં જ ન હોય, એવો દર્દમાં પીડાતો હોય સ્વામી, અહીંયા કોઈ પાપ ન કરે એટલે બધા સેવા કરવાને જ પાત્ર છે. બોલો, એને કીધું એ પાપી હોય તા, પણ અત્યારે હોસ્પિટલમાં કોઈ હોય ત્યારે એ પાપ ન કરી શકે, એ બધા ઉલટાના પીડામાં વ્યગ્ર થઈને હે હરિ, હે હનુમાન, હે ગણપતિ, હે શ્રીજી એમ જ કરે. એટલે 2-5 નામ તો લે 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 સામે, એવી પીડા થતી હોય આપણે જોઈ ન શકીએ, એમાં કોણ પાપ કરે, પાપનો વિચારે ન આવે ને. એટલે હું તો એમ સમજુ કે અહીંયા કોઈ પાપી છે જ નહીં, બધા સેવા કરવાને યોગ્ય છે. એટલે વગરો શાસ્ત્ર ભણી એને શું છે, કેવી વાત છે. એમ ભૂખ્યો હોય, એ કોઈ પણ હોય ભૂખ્યો હોય, એ અન્ન આપવાને પાત્ર છે. જમી લો ભાઈ, કારણ કે અંદર વૈશ્વાનર અગ્નિ રૂપે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેશમાં દેહમાં આશ્રિતા, ભગવાન અંદર વૈશ્વાનર રૂપે બધામાં બેઠો છે. કૂતરાને રોટલા નાખીએ, કીડીઓને કીડિયા રૂપો રે, કઈ કીડી નથી ખાતી, કૂતરો નથી ખાતો, કાગડો નથી ખાતો, એમાં બેઠેલો વૈશ્વાનર અગ્નિ એ રૂપે ભગવાન બેઠો છે, એમાં એની આહુતિ જાય છે. બોલો આ કેટલી વાત છે મોટી. હ તો વિનોબા ભાવે આ બધે ભૂદાન યજ્ઞમાં ફરતા હતા ને, તેમાં આ બાજરા બધા પાક્યા હોય એ સિઝનમાં, દિવાળી ટાણે ને બધા પાક્યા હોય, તો વિનોબાજી ચાલ્યા જતા છે, ચાલીને જાય ને, ત્યાં માચડો બાંધેલો સવારનો પર, અને બાજરાને ડુંડે ડુંડે પક્ષીઓના થર બેઠેલો, અને ઓલો ખેડૂત બેઠેલો છતાંય ઉડાડતો નહોતો. એટલે વિનોબા ભાવેને એમ થયું કે નોકર હશે, નોકર હોય તો જ આમ કરે. એટલે પેલા વિનોબાઈ કીધું, ભાઈ આ બધા પક્ષીઓ બેઠા છે, તું ઉડાડવાનો સરંજામ ડબ્બા વગેરે લઈને બેઠો છો, વગાડવાના સાજ સમાજ પથ્થર પાણા લઈને બેઠો છો, લાકડી તારી પાસે છે, છતાં તું કોઈ પક્ષીઓને ઉડાડતો કેમ નથી, માલિક નથી તું? તો કે ના, હું માલિક જ છું ને, આ ખેતરનો માલિક છે, બાજરો મારો જ છે, તો ઉડાડતો કેમ નથી? અરે બાબા, અભી અભી દેખો યે સૂરજ નિકલ રહા હૈ, ઇતના સરસ પ્રકૃતિ કા અભિભૂત કરને વાલા વાતાવરણ હૈ, સ્વયં ભગવાન ભાસ્કર હમે દર્શન દે રહે હૈ, એ બ્રહ્મ મુહૂર્ત જૈસા પવિત્ર કાલ હૈ, તો થોડા સા મેને સમજા કે યે બિચારે ભૂખે હૈ, વો ભી ભગવાન કે સ્વરૂપ હૈ, થોડા ઉસમે ભી યજ્ઞ કાર્ય હો લેને દો, બસ યજ્ઞ હો જાને, એ થોડું ખાઈ લે પછી ઉડાડી, એને થોડુંક ખાઈ લેવા દે. શું વાત છે ભાઈ, સવારનો પહોર છે, ભાસ્કર નારાયણ દર્શન આપે, એને થોડુંક ખાઈ લેવા દે પછી ઉડાડે. શું શાસ્ત્રો નીકળે છે ભાઈ, બાકી ઘરાણા ઘેરે કૂતરા વંડિયું ટપીને વ્યા જાય છો, કઈ મળે નહી ભાઈ. અને ફ્લેટ, ફ્લેટમાં તો ફ્લેટ જ, હેઠે હોય એને બધું હોય, કોક આવે ફ્લેટમાં, કોણ આવે ફ્લેટમાં, ફ્લેટ સીધું ફ્લેટ, બારણામાં આવડું ફાંકું ને એમાં લેન્સ ગોઠવો હોય આમ જોવે, હોય સર, નીચે રહેતા હોય તો ગાય આવે, કૂતરું આવે, કાંઈક આવે, ભિખારી તો વળી ઉપર ચડીને આવે, એટલે બધા થોડા ગાય ભેચું ઉપર આવવાની છે, કૂતરા થોડા ઉપર આવવાની, ફ્લેટ થોડુંક આપે, કેવી કેવી દાનની આ બધી વાતો છે ભાઈ, આપે આપે એનાથી સુપાત્ર ને દાન, ભૂખ્યામાં ભૂખ્યો એ પાત્ર છે. પણ પૈસો આપવો હોય તો વિચારીને આપે, એમ પૈસાનું રૂપિયાનું દાન નગદ જલ્દી વિચાર્યા વગર કરાય નહીં, કારણ કે તમે જે તમે જુઓ પૂજ્ય માનતા હો એવા બધી વ્યક્તિઓ સમાજમાં તમે જુઓ વ્યભિચાર ને સેક્સ સ્કેન્ડલ ને આ બધું આવે છે ત્યારે સમાજને આંચકો લાગી જાય છે કે આને આપણે લાખો રૂપિયા દાન કર્યા તો એ આ ધંધા કરે છે. અને વાત સાચી, તમારા પૈસાથી જ જો કોઈ પાપ કરે, વ્યભિચાર કરે, વેશ્યાગીરી કરે, સ્ત્રીઓની સાથે રંજન કરે, એને તમારા પૈસાથી પોષે અને વ્યભિચાર વિલાસ કરે, મોજ શોખ કરે, તો એ પાપના ભાગીદાર પણ પૈસા દેનાર પણ બને છે. તમે ના આપો તો એ ના કરત. તમે કસી કસીને વાપરો છો અને એ વૈશ્યાઓને સ્ત્રીઓને લાખ લાખ બબે લાખ રૂપિયા આપી દે છે, એ પાપ દેનારાને પણ લાગે છે, એના પાપને પોષે છે. શાસ્ત્ર કહે છે ભાઈ, એટલે એવી રીતે દાન કોઈને જોયા વગર ન અપાય, જોવું પડે. દાન એવા સુપાત્રને અપાય કે તમે પૈસો આપો તો એ વિચાર કરે, તમે છૂટી ગયા લેનારો બંધાઈ જાય. તમે છૂટી ગયા લેનારો પછી બંધાઈ જાય કે હવે આ મારી જવાબદારી છે. આનો આ એવો સન્માર્ગે ઉપયોગ થવો જોઈએ જેથી કરીને મને પાપ ન લાગે, દોષ ન લાગે. સાહેબ, એવું વિચારનારો હોય એ સુપાત્ર છે. બધો પૈસો સન્માર્ગે જાય, તમારું કલ્યાણ થાય એમ વાપરે, એવાને દાન દેવું, એમ ગીતા કહે છે. સુપાત્રને દાન આપવું. કાશી નરેશ રાજા સાહેબની ત્યારની વાત. કાશી નરેશ એને રક્તપિત એટલે ચૂ ચૂતા અંગો થઈ જાય ને, લેપ્રસી એવું દરદ થઈ ગયેલું. વિદ્વાન બ્રાહ્મણ પંડિતો એને પૂછ્યું કે ભાઈ આને દરદ કેમ મટે એવું છે નહીં, શું કરવું? તો એમાં કોઈ બ્રાહ્મણ હશે, એમણે કીધું કે હું અનુષ્ઠાન કરું, ભોગ તમારો વયો જાય, પણ અનુષ્ઠાનનો વિધિ એવો છે કે અનુષ્ઠાન પૂરું થાય ત્યારે આપે આપના શરીરના વજન જેટલી સુવર્ણ મુદ્રાઓ સુપાત્રને દાન કરો. હું કરું, કાશી નરેશ તો કરી શકે ને, હું તમે ન કરી શકે, એ તો કરી શકે. એટલે અનુષ્ઠાન શરૂ કર્યું અને અનુષ્ઠાનના અંતિમ દિવસો હશે એટલે જાહેરાત કરી કે કોઈ બ્રાહ્મણો આવે અને મહારાજ આવી રીતે એને રોગ થયો છે, એને વજન બરાબર સુવર્ણ મુદ્રાઓ દાનમાં આપશે. પણ હવે જે સાંભળે એ બ્રાહ્મણ આવવાના ને, એ વિચાર કરે, અનુષ્ઠાન નહીં ઓળખે કે આ લઈએ તો એ કોટ આપણને આવે. આ અનુષ્ઠાનનું આ પરિણામ હતું. દાન જે લે રાજા નિરોગી થઈ જાય અને કોટ ક્યાં જાય? લેનારને. એટલે કોઈ બ્રાહ્મણ આવે જ નહીં, ઘણી જાહેરાતો કરે, જો કોઈ આવે તો આપીએ ને, પણ સૌ વિચારે જાણતલ બધા બ્રાહ્મણો કે આ લેવાય નહીં. આ દાન લીધું એટલે એના વજન બરાબર સુવર્ણ લ્યો એટલે તરત એનો રોગ કુષ્ઠરોગ આપણને આવવાનો. કોઈ ન લે, એમાં એક બ્રાહ્મણ આવ્યો, હા લાવો હું તમારું દાન લઉં છું. બેઠો, દાનની વિધિ ચાલે, અડધો પોણો કલાક સુધી દાનની વિધિ ચાલી, ખંડ ખંડ પ્રમાણે એ આમ એનું થતું જાય વિધાન, અને પછી ઓલા બ્રાહ્મણને દાન આપે, દાન સ્વીકારે. એ જેમ દાન સ્વીકારતો જાય એમ એમ પેલા રાજાનો કોઢ ઓછો થતો જાય રક્તપ્રીત, અને પેલા બ્રાહ્મણને રોગ લાગુ પડતો. જુઓ તમે, જુઓ કાર્યો કેવા હતા, કેવા અનુષ્ઠાનો, કેવા યજ્ઞો. અને છેલ્લી જયારે સુવર્ણ મુદ્રાનું દાન કર્યું, અનુષ્ઠાન પૂરું થયું, રાજા સંપૂર્ણ નિરોગી, અને પેલો બ્રાહ્મણ શરીરે ચૂ ચૂતો કોટ રક્તપોત આંગળીઓમાંથી પાંચ પર ઉજ્જરે, એવો રોગ એને લાગુ પડી. રાજા નિરોગી થઈ ગયો, કંચન વરણી કાયા થઈ, પણ એના શરીર બરાબર સુવર્ણ મુદ્રાનું એટલે બ્રાહ્મણે પોટલું વાળ્યું, ઉપડી ગયું, વયો ગયો. ઘણા મશ્કરી કરી એટલે લેતો જાય, પણ ભાઈ ભાઈ જમાનાનો પેલો બ્રાહ્મણ હતો એ આ જમાનાનો નહોતો, કલયુગનો નહોતો. જીવતો તો કલયુગમાં પણ હતો સતયુગી બ્રાહ્મણ. સીધો ગયો ક્યાં? ગંગાને કિનારે બેઠો, ગંગાની ને નારાયણની સ્તુતિ કરી, પોટલું ખોલ્યું, એક ગાયત્રી મંત્ર બોલે અને ગંગાજીમાં એક સુવર્ણ મુદ્રા અર્પણ કરે. જેમ 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 સુવર્ણ મુદ્રા અર્પણ કરતો ગયો એમ એમ એનો રોગ ઉતરતો ગયો, ગંગામાં પ્રવાહિત થતો ગયો. ભાઈ સુવર્ણની સાથો સાથ જેમ આવ્યો તો એમ જાય ખરો ને. એટલે છેલ્લી સુવર્ણ મુદ્રા ગાયત્રી જપ સાથે પધરાવી અને બ્રાહ્મણ નખશી કંચન વર્ણી કાયા થઈ સ્નાન કરીને ઘરે વયો ગયો. આને દાન કર્યું કહેવાય, દાન લીધું છે. આ ઐતિહાસિક ઘટના છે, પણ એનો મર્મ શું છે કે દાન દેનારા લેનારા જે સમાજમાં હોય એ એવી રીતે આ સમાજના પીડિતોમાં સન્માર્ગના પ્રવાહમાં, એ ગંગાનો પ્રવાહ છે એમાં એવી રીતે વહાવે કે તમે પણ શુદ્ધ થઈ જાઓ ને લેનારો પણ શુદ્ધ થઈ જાય, એ સુપાત્ર છે. જાળિયા ગામ છે ને ત્યાં એક વૃદ્ધ માજી હતા, ભગવાન સ્વામિનારાયણ અઠંગ ભક્ત, આપણે મહાપુરુષ દાસજી સ્વામીનું નામ સાંભળીએ છીએ ને, મહાપુરુષ દાસજી સ્વામી, એ ક્યારે વર્ષમાં જયારે એકાદ વાર ત્યાંથી ફરવા નીકળે ત્યારે માજી પોતાને હાથે સૂતર વણે કાંતે ચાદર બનાવે અને સ્વામીને કોઈના દ્વારા ઓઢાડાવે, આ એનો નિયમ. તો આવું બે ત્રણ વર્ષથી આમ ચાલતું છે. એકવાર માજી આમ રેટિયો કાઢતા હતા, એમાં અજવાળું છું, માજી આમ સામે જોયું હતા, ત્રણ છોગલા વાળો સહજાનંદ સ્વામી માજી સામે ઉભા હતા. માજી પગે લાગ્યા, અરે મારો બાપલિયો, મારો વિહામો, મારો નાથ, અત્યારે પ્રભુ, હા માજી, અમે તમને કહેવા આવ્યા છીએ, તમે મહાપુરુષ દાદીને ચાદર ઓઢાડો છો ને? હા મહારાજ, મહારાજી થાય એટલું કરું છું. હા, પણ વચ્ચે જે હાંધો આવે છે ને એમ કરો, માં હાંધાને બે પડખે લઈ ગયો. કેમ મહારાજ? તમે મહાપુરુષ દાસજીને ઓઢાડો છો, એ ચાદર એ ઓઢે છે, પણ એ વચ્ચે હાંધો આવે છે ને, મને વાહામાં વાગે છે, માટે વચ્ચે સાંધો કરતા નહીં, વચ્ચે સાંધો કરતા નહીં. જો જલે તૈલમ, જળમાં તમે તેલનું ટીપું નાખો ફેલાઈ જાય. ખલે ગુહ્યમ, ખળ પુરુષને તમે ખાનગી વાત કરો આખા ગામમાં ખભે ફેલાઈ જાય. હા, પ્રાજ્ઞે શાસ્ત્રમ, બુદ્ધિવાન હોય, વિશુદ્ધ પ્રજ્ઞા વાળો, એની પાસે તમે કોઈ પણ શાસ્ત્ર મૂકો તો શાસ્ત્રના અર્થોનો વિસ્તાર થઈ જાય. અને એવી જ રીતે પાત્રે દાનમ, સત્પાત્રમાં તમે દાન કરો તો અનંત ગણું ફેલાઈ જાય, નારાયણ સુધી પહોંચી જાય. જો સુપાત્રમાં આપો તો એક વૃદ્ધાને 108 બ્રાહ્મણો જમાડવા હતા, ઘણા વર્ષોથી એને મનોરથ હતો મહારાષ્ટ્રમાં, ન કરી શક્યા. છેવટે એમ લાગ્યું કે આ તો 25 વર્ષની મનોરથ કર્યો છે, થાય એમ નથી, વ્રત શરીર થયું છે, મૂડી થોડી છે, આયુષ્ય પણ હશે, હવે કેટલી એક બ્રાહ્મણને જમાડી લઉં. પછી એમ વિચાર થયો કે ક્યાં ગોતવા જાઉં, એકનાથની ઓળખાણ છે તો એકનાથજીને કહું, જમવા આવે ને એક બ્રાહ્મણ તો જમાડી લઉં. મરતા મરતા એકનાથજીને કીધું, પ્રભુ મારે ઘેર ભોજન કરવા આવો, તો કે હું તો અહીંયા જ ભોજન થાય છે અને જમું છું, એટલે હું બહાર ભિક્ષા લેવા જતો નથી, મારે આ એક મનોરથ છે મહારાજ, 108 બ્રાહ્મણની ઈચ્છા હતી ને એકને હવે માંડ માંડ જમાડી શકું, આપ આવો. એકનાથજી ઊભા થઈ ગયા, હું બપોરે આવીશ. બસ વૃદ્ધાએ રસોઈ બનાવી, એ બ્રાહ્મણી હતા. એકનાથજી ગયા, પ્રોક્ષણ વિધિ કરીને પતરાવળું મૂક્યું ને બેઠા, બ્રાહ્મણ ભાઈએ જમાડ્યા, જમી લીધું, ચલો કર્યું. માને કહ્યું, લ્યો માં પતરાવળ ઉપાડીને નાખી દો, ઓસરીની કોરેજ વ્યવસ્થા હોય એમાં પતરાવળું મૂકી દીધું. એ મૂકીને જે આવ્યા ત્યાં બીજું પતરાવળું જોયું. એકનાથજી કે, માં પતરાવળું તો લઈ લો. લે, અમે લઈ ગઈ છું, બીજું ઉપાડીને જ્યાં નાખ્યા ત્યાં ત્રીજું. માં પતરાવળું તો લઈ લે. ડોસી થાય કે આ શું થાય છે, આમ પતરાવાળા ઉપાડે નાખે, આમ નાખે. માજી ગણતા ગયા, 108 પતરાવાળા થયા, 108. માજી પગમાં પડી ગયો, બાપ, તો કે તારો મનોરથ હતો ને મારે 108 બ્રાહ્મણ જમાડવા, આ એકમાં 108 જમી ગયા. વાહ, એક જ મત બોલ્યો શંખ, અસંખ્યથી શું શરું. 64 પદી સુપાત્રમાં દાન આપે તો આવી રીતનું કામ થાય છે, માટે સુપાત્રમાં દાન. પાંચમું, શ્રદ્ધાથી દાન કરવું, કચવાતા મને નહીં, હરખથી. ઘણાને હોય છે દાન દેવા માટે આમ કહું તૂટતી હોય, અને ઘણાને એવું હોય કંઈક ઝપટમાં ન આવી જાય સારું, બહુ જ આમ લુપાતા છુપાતા વળી પાછું આપણને જો કંઈક કહી દીધું, આમ કોઈ ક્યારેક કહે ને, કઈ બાપજી કામ હોય તો કહેજો, તો આમ 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 ચોરાતા ચોરાતા કે વળી કહી ન દે એમ. એક જણો ગામમાં ગયો અને અડધો કલાક ફરીને પાછો આવ્યો, ત્યાં તો 104 તાવ થઈ ગયો, પથારીએ પડી ગયો, ઘરવાળી આવીને પોતા મૂક્યા, હમણાં તમે ગામમાં ગયા તપેલા વીછી આંટા મારતો એમ ફરતા હતા, અને આ તમને તાવ આટલો બધો સખત ક્યાંથી ચડી ગયો? તો કે બીજું કાંઈ કારણ નથી, ચોરે બેઠો તો એક ભૂદેવ આવ્યા, અને પેલા મનુ બાપા છે ને, હા, એને કટ કરીને 100 રૂપિયાની નોટ એને દાનમાં દીધી, એ મારાથી જોવાઈ ગયો, જોવાઈ ગયો, એમાં તાવ ચડી ગયો. બોલો, એ કોને દે? કહું તૂટે, આપણે દેશી ભાષામાં કે હર્ષથી આપે. મહાત્માને જમવા બોલાવેલા, જમવા બેસાડ્યા, રોટલો આપ્યો છે, બીજું આપ્યું છે, પછી દૂધ પેલું ઠારીને વિહમમાં દે ને, એની પછી ગોદડા જેવી તર જામી જાય. ભૈરાઓને છે તર વાલી હોય, એટલે વાસણ બોઘરોડું કે તપેલી છે, એટલે આમ દૂધ દાઢી આમ આંગળી રાખી આમ, અને દૂધ નીચેથી ધાર જવા દે આમ. થોડું દૂધ જવા ગયું પણ તર થોડી સમજે, એને ઉપરથી છલાંગ મારી. એ જેવી વાળા મહાત્માના પાત્રમાં પેલી તર રાખવી હતી, છતાં વહી ગઈ, એટલે મોઢામાંથી થઈ ગઈ, હાયકારો નીકળ્યો. એ મહાત્માજી કીધું, બા આ દૂધ લઈ જાઓ, હવે મને નહીં પચે. કેમ? આમાં તારી એહ પડી છે, આમાં તારી હાય પડી છે, આ દૂધ હવે મને નહીં પચે, લઈ જા. હા, હરખાતા આપો તો સામાનું ભલું અને દેનારનું પણ ભલું. સામે જઈને દાન આપવું શ્રેષ્ઠ, ઘરે બોલાવીને દાન આપવું મધ્યમ, વારંવાર ધક્કા ખવડાવીને આપવું એ કનિષ્ઠ, અને વારંવાર ધક્કા ખવડાવે અને પાછો તિરસ્કાર કરે, અપમાન કરે, આવા નવા હેલે આવો છો, લપડી જાય, છોડતા નથી, એકવાર ચામડાની જીભ બોલી ગઈ તો પછી પિંડ છોડતા નથી, એમ ગગલાવી અપમાન કરીને પછી દાન આપવું અધમ, અને લખાવ્યા પછી તિરસ્કાર કરે, ધક્કા ખવડાવે, ન આપે એને શું કેવું, એ શાસ્ત્ર કે અમને સમજાતું નથી. બોલો. અને શ્રદ્ધાથી દાન આપવું. છઠ્ઠું, ગુપ્તતાથી દાન આપવું. આ બધી વિધિઓ છે, હાથ ફાડી અલા હયું ફાડી નાખે એવી આગળ કેટલી વાત કરી છે. દાન આપવું સામાન્ય નથી, આપણે તો 51 રૂપિયાની પોંચ ફડાવી હોય તો બધા દેખે એમ આગલા ખિસ્સામાં ભરાવે, ગુલાબી કાગળ જોવે બધા, જોવો ક્યાં ગુરુકુળ ગયો તો પછી 51 રૂપિયા દઈ દીધા, પણ પ્રસાદ ઠોકડી એવો કેટલો, એ જો 3 કલાક બેઠો પંખા હેઠે, 3 ગ્લાસ પાણી પી ગયો, કોકના ચંપલ ઉઠાવતો આવ્યો, અને વળી કે 51 રૂપિયા દાન દીધું છે. પેલો ગોતી ગોતી મરી ગયો, નવા 1400 રૂપિયા જોડા ક્યાંય ગયા, આ તે 51 રૂપિયામાં વેપાર કેવડો કર્યો, એ તો જોતું. તારે પછી ગુપ્ત દાન કરો. વાસજો, એ છે કેમ કરવું. જયારે અખંડ ભારત હતું ને ત્યારે જમશેદજી મહેતા, તાતા નહીં, જમશેદજી મહેતા ઉદાર દિલ્લા માણ કરાચીમાં રહેતા, તો કોઈ દવાખાના માટે કોઈ લેવા દાન લેવા આવ્યા, તેમણે બધું સમજાવ્યું કે આવી રીતનું છે, અને 10,000 જેવો આપે, 10,000 એટલે મોટો આંકડો એ જમાનો, 10,000 કોઈ આપે એની મારે તકતી લગાવવાની છે. એટલે જમશેદજી મહેતા કે તમે તકતી લગાવશો? હા ચોક્કસ. 10,000 આપે એની તકતી લગાવશો? તો હા ચોક્કસ. ફરી નહીં જાઓ ને પાછા? તમારો ભરોસો નહીં? ના, નહીં ફરીએ. વચન આપો છો? અરે વચન બાપા, 10,000 આપે એની તકતી લાગશે, ફરશો નહીં ને, આઘા પાછા નહીં થાવ? ના, નહીં થાય, પ્રોમિસ પ્રોમિસ. શેઠ ઉભા થયા, કબાટ ખોલ્યો, રૂપિયાનો થોકડો ગણી દીધો, લઈ જાઓ, વચનમાંથી ફરતા નહીં તકતી લગાવવામાં, હા નહીં ફરીએ, ગણી લ્યો. ગણ્યા 2-3 વાર, 10,000માં 50 રૂપિયા ઓછા થાય. એટલે હવે શેઠને કેવું, કેમ ભૂલે છે, શું છે? શેઠ કે બરાબર છે ને પૂરા 10? તો કે ના, પૂરા 10 નથી, તમારે ભૂલથી 50 રૂપિયા ઓછા રહી ગયા છે, અમારે માગવા જોઈએ ને, આ તો તમે કીધું ને પૂરા 10 છે ને, એટલે 50 ઓછા છે, ભૂલથી નથી આપ્યા, સમજીને આપ્યા છે, નિયમ પ્રમાણે 10,000 આપું તો જ તકતી લાગે, મારા નામની તકતી લગાવતા નહીં, લઈ જાઓ. વિચાર કરો તમે, 50 એટલે સમજીને ઓછા આપ્યા છે, ને 10,000 પૂરા એટલે નથી આપ્યા, મેં તમને પેલા નિયમમાં બાંધ્યા હતા 10,000 આપે તો જ તકતી લગાવશું, આ 50 ઓછા એટલે આપ્યા છે 50 રૂપિયા, ને 10,000 પૂરા નથી આપ્યા, મારા નામની કઈ તકતી નાખતા, લઈ જાઓ. અને આપણે તો પંખા ને પાંખડે પાંખડે નામ લે, 3 પેઢીના નામ હોય, પોતે પોતાના બાબલો અને દાદા બાપા એના ત્રણેયના નામ હોય, સ્વિચ ઓન થાય ને ત્રણેય પેઢી આમાં આમાં, એ કોઈ પંખો ઓફ કરે ને ત્યારે ઓલા આશીર્વાદ દે, હવે શાંતિ થાય. ચાલો. અને જયારે આવે મંદિરે દર્શન કરવા આવે, ત્યાં ક્યાંય તકતી લગાવી હોય, 51 રૂપિયા યાવત ચંદ્ર દેવા કરો મોક્ષાર્થ, એ પોતાના સંબંધીને વંચાવે આંગળીને, અહીંયા આવો આ દાન આપ્યું છે, આ પંખો જોવો, આપણે આ કલર કામ જોયું એ આપણું કરાવે, આ જોયું આપણું કરાવે, એના માટે દાન આપ્યું છે, વાહ વાહ, અને કીર્તિ માટે એમ દાન ના કરવું. હા, થોડું ઘણું નામ બોલાય, જરૂર પડે તો બોલાય, એ કોઈ પ્રેરણા મળે એટલા માટે હોઈ શકે, પણ દાન દેનારા એ અંદરથી ફૂલાવવું ન જોઈએ, અને નામ ભૂલ ચૂકતી રહી જાય તો વસવસો ન કરાય, પછી મેગેઝીનમાં જોયા કરે મારું નામ છાપ્યું કે નહીં, એ નહીં, કોઈ સમય સંજોગ તો બોલે, ભાઈ આટલું ભાઈ આપ્યું છે તો સેજે બોલાય, એ બોલવું જોઈએ. અને હું તો કહું છું, સાફ સાફ તમને કહું છું, કોઈ ધર્મસ્થાનમાં તમે ક્યાંય પણ દાન આપો, ગુપ્તદાન એવું ન માનવું કે પછી પહોંચવા રસીદ પણ ન લેવી, મૂકીને બિયા જાય. આપણે સામેથી પૂછે ભાઈ તમારું નામ બોલો ને રસીદ પાડે તો કે ના ના બસ અમે આપી દીધો. ભાઈ આ ન કરાય એમ. ગેરવલ્લે ભાઈ જાય, કોઈ ખોટો માણસ ગરી ગયો હોય તો તમારા પૈસા ખિસ્સામાં ભાઈ જાય, ક્યાં ઠેકાણે પહોંચે નહીં. પાકી રસીદ લેવી જોઈએ કોઈ પણ ધર્મસ્થાનમાં જાઓ ભાઈ, તમારી પાકી રસીદ આપો પછી જ ખસાય. હવે અમે દઈ દીધું પછી કાંઈ નહીં, બધા પહોંચી ગયું ને ભાઈ, પહોંચીને ક્યાંય વ્યૂ જાય છે. એવા ગુપ્તદાન નથી કીધા, આ બધા વિવેક છે. પાકી રસીદ લેવી જોઈએ. હા, જરૂર ન હોય તો નામ ન બોલાય એવો આગ્રહ રાખીએ, છતાંય બોલાય તો એનો હરખ ન થવો જોઈએ, અને રહી જાય નામ બોલવામાં તો શોક ના થવો જોઈએ. એવી રીતે દાન થાય એ ઉત્તમ છે ભાઈ, સમજીને કરવું. અને છેલ્લું છે ભાઈ, ભગવત બુદ્ધિથી દાન કરવું. રાજકોટમાં રણછોડદાસજી મહારાજ હતા, રામનવમીનો દાડો આવ્યો, મોળું વર્ષ છે, સદાવ્રતો ચાલુ હતું. એમના શિષ્યોને કહ્યું આ રામનવમીને દિવસે આપણે વસ્ત્રદાન કરવું છે. એટલે વસ્ત્રો આપવા માંડ્યા એટલે રણછોડદાસજી મહારાજે કીધું કે તમે ગરીબોને આપો. સેવકોને કહ્યું પણ જોજો હા, આ ભિખારી છે, રાગ છે, ગરીબ છે એમ માની નહીં આપતા, આજે રામનવમી છે ને તમે રામને વાઘા પહેરાવો છો એમ આપજો. આ બુદ્ધિ રામ સમજીને આપજો, એને વાઘા પહેરાવો છે. ભગવદ બુદ્ધિથી જે આપશો એ પહોંચી જશે ભાઈ. બ્રહ્માર્પણમ બ્રહ્મવીર અમસ્તુ કહેવાય છે, બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના, ભગવદ્ ગીતા ચોથો અધ્યાય. શું કે જેમાં આહુતિ આપો છો એ બ્રહ્મ છે, જે પદાર્થ આપો છો એ બ્રહ્મ છે, આપનારો એ બ્રહ્મ છે, આપવાની ક્રિયા એ બ્રહ્મ છે. આ બુદ્ધિથી જો આપશો તો એનું ફળ શું આવશે, બ્રહ્મેવ તેને ગંતવ્યમ, ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ જશે. પણ આ ભગવદ બુદ્ધિથી આપો તો, આ તો ભિખારી છે ના વારે ઊભા જ હોય, દેવું જ પડે ને શું કરીએ, તો બ્રહ્મ ભાવના વહી ગઈ બધું જ. અને જ્યારે ભગવદ બુદ્ધિથી તમે આપો ત્યારે આપણું શું છે, ભગવદ બુદ્ધિથી તમે આપો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, ભગવદ બુદ્ધિ આવી મારું કે તમારું આ જગતમાં છે શું, બધું ઈશ્વરનું છે, ભગવાનનું આપીને એમ કંઈક હું આપું છું. અકબર અને જહાંગીરના સમયમાં રહીમ ખાન ખાના થઈ ગયા, મહા ઉદાર દિલ દાતાર વ્યક્તિ, સવારમાં નામ લીયો તો પાવન થઈ જાય એવો દાતાર માણસ કહેવાય રહીમ. હા, પણ એ દાન આપે, કોઈની પાસે એની પાસે માગવા આવે, દાન આપે, આમ હાથ કરે, નીચું જોઈને દાન આપે, કોઈની સામે જોઈને દાન ન આપે. સાહેબ દાન લેનાર આપ્યો હોય ને આંખ મિલાવીને દાન ન આપે, આમ આપે, નીચું માથું રાખી, આંખો નીચી રાખે, માથું જ નીચું કરી જાય, લેનારનું મોઢું ન જોવે રહીમ, આમ દાન આપે. સાહેબ કહાં સે શીખે જનાબ ऐसी देनी देन, जो जो कर आगे धरो त्यो त्यो नीचे ने. એ જનાબ રહીમ ખાન ખાના, એ તો બતાવો કે તમે આવી દેન આવી દેવાની પ્રક્રિયા ક્યાંથી શીખ્યા, કે જેમ જેમ હાથ આગળ કરો છો એમ એમ નીચું માથું કરી જાઓ છો, આંખો નીચે ઢાળી જાઓ છો, આવી દેવાની પ્રક્રિયા તમે કેમ કરો છો. રહીમ કવિ હતા, એમણે કહ્યું દેને વાલા કોઈ ઓર હે જો દેવત હે દિન રે, લોગ ભરમ મુજ પે કરે તાસે નીચે ને. ભગવાનનું છે, ભગવાન આપે છે ને આ સમાજ મારા ઉપર ભ્રમ કરે છે કે રહીમ આપે છે, એનો મને સંકોચ થાય છે એટલે હું નીચું જોઈ જાઉં છું. વારે વાહ, એનો મને સંકોચ થાય એટલે હું નીચે જોઈ જાઉં. કેવું છે, બ્રહ્માર્પણમ બ્રહ્મવી ભાઈ, ત્યારે બ્રહ્મપદ મળે, ત્યારે યજ્ઞ કાર્ય થાય, ત્યારે ભગવાન પ્રગટ થાય, ત્યારે ભગવાન હાથ જારે, ત્યારે ભગવાન પોતાના સમીપમાં બેસાડે કે મારો લાડલો આવ્યો છે, આપો થોડું પણ બ્રહ્મ ભાવનાથી આપો. હા, ઉપનિષદોમાં ઘણું કીધું સંવિદા દેયમ, સંપત્તિ છે એ પ્રમાણે આપો, લાખો હોય ને હજાર રૂપિયા આપો એ ના કાયપા કહેવાય, આપ્યા ના કહેવાય, લાખો રૂપિયા હોય ને હજાર રૂપિયા આપો, સંપત્તિના પ્રમાણમાં આપો, સમજીને આપો. બહુ બહુ ભાઈ, દાનનું તો હું તમને કેટલું બોલું તો આપણે ત્રીજું પ્રવચન છે, ખૂટે કાંઈ, યજ્ઞ છે આ. કેમ ભાઈ, ભગવદ્ બુદ્ધિથી આપો, બ્રહ્મ ભાવનાથી આપો. ઓહો હો, ટીંબીમાં વીરા સાંખડ કોળી હરિભગત થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ, પણ કેવા હરિભગત, કોળી જ્ઞાતિ, હે વીરા સાંખડ નામ, પણ આખા ટીંબી પંથકમાં આજુબાજુના એ ગામડા ભાઈ કોઈ પણ અંતકાળ આવે, મૃત્યુકાળ આવે, ભગવાન સ્વામિનારાયણને તેડવા આવે તો પેલા વીરા સાખડ ને ભગવાન સ્વામિનારાયણ દર્શન દઈ અને એને કહે હું આને તેડવા જાઉં છું. અને વીરો સાખડ કે જાઓ મારા વાલા, પછી જાય. ગળ કોળી ભગત કેવો હશે? હે, યોગ્ય મરી જાય તો આવું ના થાય. કોળીમાં આવો હતો, બ્રાહ્મણ ના ધર્મ પાળતો સાહેબ. એના દીકરા દીકરી પણ જ્યાં જ્યાં પરણાવ્યા ત્યાં એવા ધર્મ પાડ્યા છે. વાત મૂકી દો, કેવા ભગત હશે. તો એ ટીમીની બાજુમાં બ્રાહ્મણના સમઢિયાળા ગામ છે, ત્યાં વ્રજાનંદ સ્વામી એ જમાના નંદસંત અને શ્રીજી સાથે રહેલા સાધુ, એમણે મંદિર કરેલું. અને મંદિર ત્યારે માટીના પિંડાથી કાચા એ રીતે ચણતર થતા ને, જેવું ગામ એવું મંદિર કરે. પછી નાનું ગામ અને બે હારી ભગત 10 લાખનું ના કરે, શું મંદિરનો વિરોધ નથી ભાઈ, પણ મંદિર એમ કરીએ, એવી રીતે કરીએ કે સમાજનો ગરીબોનું પણ સારું થાય અને ધર્મનું પણ સારું દેખાય, ટીકા ના થાય. પછી આપણે બચાવ કરવા પડે કે મંદિરો કરીએ છીએ, બધાને પેટમાં દુખે છે, પણ તમે કરો એવું તો પેટમાં જ દુખે ને, એને પેટમાં સુખ થાય એવું કરવું ના જોઈએ. તો પછી તો એ બ્રાહ્મણના સમઢિયાળામાં એમણે મંદિર કર્યું. મંદિર માટીના પિંડાથી ચણાઈ ગયું, તૈયાર થઈ ગયું, ઉપર કાટમાળ લાગી ગયો, પણ નળિયા જડે નહીં. હવે આ ગામમાં નહીં, આજુબાજુ બ્રજાનંદ સામે તપાસ કરાવી, પણ ક્યાંય નળિયા મળે નહીં. એમાં આ વીરા સાખડ દર્શને આવ્યા. એમને સ્વામીએ કીધું, ભાઈ આ આજુબાજુ ગામડામાં ક્યાંય નળિયા મળતા નથી, તમારે ગામડામાં નળિયા મળી જાય? હા સ્વામી, અમારા ગામમાં છે, બળદ ગાડા મોકલ, જેટલા જોઈએ એટલા બળદ ગાડા મોકલ. 2-3 ગાડા બળદ ગાડા જે છે સ્વામીએ મોકલ્યા. તરત વીરા સાખડ હારે ગયા, નિસરણી મૂકીને થોડા માણસો બોલાવ્યા અને જે બળદ ગાડા લઈને આવ્યા, ખેડુ આવ્યા, બધાને વળગાવીને પોતાના રહેણાંક ઘરના બધા નળિયા ઉતારીને ગાડા ભરી દીધા. ઘર થઈ ગયું ઉઘાડું, વરસાદ આવવાનો હતો જેઠ મહિનો, એટલે સ્વામી કે જો આપણે નળિયા નહીં ચડાવીએ આપણે અહીંયા સમઢિયાળામાં તો મંદિર કર્યું છે ધોવાઈ જશે ને પડી જશે ને ગેરબત્તલ જશે. પોતાનું ઘર ઉઘાડું કરીને નળિયા ભરી દીધા વીરા સાખડે. તો નળિયા આવ્યા, ઘણા અટકાવ્યા, પણ અટક્યા નહીં ભગત. નળિયા આવ્યા એટલે પેલા બ્રજાનંદ સ્વામી કહેલા, નવા નળિયા નથી, આ તો જૂના છે, આ ક્યાંથી લાવ્યા? તો કે મા બાપ આવું છે. તો કે બળદ છોડી નાખો, ગાડામાં નળિયા રહેવા દે. હા, એમ નળિયા કાંઈ આપણે નથી જોતા, એના ઘર ઉઘાડા કરીને આપણે મંદિર ઉપર નાખવા, એ સંતે કેવા, આપણે તો ચડાવી દઈએ તરત. હા ભાઈ, અમારે બધાની વાતો આવે ભાઈ, ખોટું ન લગાડો, બધાની આવે. એટલે રાખી દઉં એમને, વીરા સાખડ ને બોલાવ્યા, આવ્યા કે ભગત આ શું કર્યું, દંડવત કરીએ ને? તો પોકે પોકે રડવા માંડ્યા. મા બાપ ના પાડશો નહીં, મારા નળિયા ચડાવી દો મંદિર ઉપર. અરે પણ ભગત, તમારું ઘર ઉઘાડું થઈ ગયું. તો તમે શું બોલો છો સ્વામી, આ નળિયા મારા છે? ટીંબીમાં નહીં, આજુબાજુના પંથકમાં આંટો મારી આવો સ્વામી, તમે તો ફરો છો ખૂબ, હું તો એટલું ફરતો નથી. અમારી કોળી જ્ઞાતિમાં કોઈના ઘર ઉપર નળિયા હોય તો બતાવજો, બધા છાપરા જ હોય. આ તો ભગવાન સ્વામિનારાયણ તમારા પ્રતાપે નળિયા થયા, તો મારા છે જ કે આ એના છે ને એને દઉં છું. એમ ભગવત બુદ્ધિથી જે અર્પણ કરી દેવું એને શ્રેષ્ઠ દાન કહેવાય. દાનની ઘણી બધી વિધાઓ છે, ઘણી રીત છે, કહેતા કાંઈ અંત આવે નહીં. આમાં જેટલું કહેવાનું એટલું જીવનમાં ઉતરે ને એ રીતે દાન કરીએ તો જીવતા જીવત પાર પમી જાય એવું છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.